તારીખ 5/10/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 690 અને 691 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 403 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
મોક્ષ થયો એમ પણ કહેવામાં આવે છે. જો નીચે પણ મનનો સંગ જેટલો છે તો એટલી મોક્ષ દિશા છે. તો એ દરેકની જેમ ચોખ્ખો વિષય છે કે જો સર્વથા મનનો સંગ છૂટે તો સર્વથા મોક્ષ દશા હોય એ કહેવાની પણ પાકી છે. તેથી કહે છે કે ચિત્તનો સંગ સર્વથા છૂટી જાય, હજી થાય જ નહીં એક પ્રકારે છૂટી જાય, તેને સ્વભાવની પૂર્ણતા પ્રાપ્ત થયા વિના રહેતી નથી. સ્વભાવની પૂર્ણતા એટલે પૂર્ણ દશા પ્રાપ્ત થવામાં કોઈ પ્રતિબંધક કારણ પછી રહેતું નથી. અતિન્દ્રિય ઉપયોગ વધતા વધતા અને ચિત્તનો સંગ છૂટતા છૂટતા ક્રમશઃ સર્વથા આવે, ચિત્તનો સંગ છૂટ્યો છે પરિપૂર્ણપણે. તેથી સ્વભાવ પ્રગટતો વિકાસ પામતો પામતો વધુને વધુ સ્વભાવની દશાનું વૃદ્ધિગત પણ થતાં થતાં પરિપૂર્ણ સ્વભાવની દશા પ્રાપ્ત થઈ જાય છે. આમ અસ્થિ નાસ્તિનું કાય એક સાથે થાય છે. બે પ્રકારે મત મતાંતર છે જગતની અંદર આ વિષયમાં. કોઈ એમ કહે છે કે અમને અસ્થિ પ્રાપ્ત છે, નાસ્તિના વિષયમાં ભલે બીજો ફેરમાં દેખાય એમ કહીને અયથાર્થપણે સ્વચ્છંદપણે જેવું વિચરે છે કે અમને તો હવે અમારી જીવન મુક્ત દશા છે, અન્ય મતમાં આવે છે પરમહંસ દશા કે છે માનસિક સ્થિતિ. પણ એવું હોય કે એવી મસ્તી મારીએ કે એને દેહનું પણ ભાન ન રહે, ખાવા પીવાનું ભાન ન રહે, પહેરવા ઉડવાનું ભાન ન રહે, વાતચીત કરવાનો એનો ઉપયોગ ન ચાલે, કોઈની સાથે વાતચીત કરવી એને ફાવે નહીં, કરે નહીં, કોઈ બોલાવે તો બોલે નહીં, અથવા એવો કોઈ સોહમ કે ફલાણું કાંઈ નક્કી કર્યું હોય એવું જ બોલે નહીં. શું છે કે ભાઈ ત્યાં એની બહુ પરમ દશા છે, એને હવે કાંઈ બીજું નથી, કાંઈ ખબર પડે, શરીરમાં રોગ થાય ખબર પડે નહીં, ભૂખ લાગે એ ખબર પડે નહીં, કશા લાગે એ ખબર પડે, માનસિક દશા છે. તો અહીંયા એમ પૂછે છે કે મનનો સંગ સર્વથા છૂટ્યો છે, નાસ્તિક થઈ લીધો કે જો મનનો સંગ સર્વથા છૂટી જાય તો સ્વભાવની પૂર્ણ દશા થાય, અને સ્વભાવની પૂર્ણ દશા થાય તો મનનો સંગ છૂટી ગયો હોય છે. મનનો સંગ કોઈને કોઈ પ્રકારે રહે, આંશિકપણે રહે કે પૂર્ણપણે રહે, ત્યાં સુધી પરિપૂર્ણ મોક્ષ દશા સ્વભાવની પૂર્ણ પ્રાપ્ત દશા નથી. અને કોઈ એમ કહે છે કે અમારે હવે મનનો સંગ છૂટી ગયો છે માટે અમને મુક્ત દશા છે, ખરેખર મનનો સંગ છૂટ્યો કેમ એ ખબર નથી, પણ ત્યાંથી કોઈ પડખું પકડે છે કે અમને હવે કોઈ મનમાં વિચાર ખાસ આવતા નથી, મનના વિકલ્પ હવે રહ્યા નથી, મન શૂન્ય જાણે થઈ ગયું હોય એમ શૂન્ય મનસ્કપણે રહેવાનું થાય છે, માટે મન શૂન્ય થઈ ગયું હોવાથી મારી મુક્ત દશા છે. આ અસ્થિ નાસ્તિમાં જે મતાંતર છે એનું અહીંયા નિરાકરણ છે કે જેને આંશિક પણ સર્વથા પ્રકારે મનનો સંબંધ છૂટી જાય, મન છે જે અર્યંત દશામાં દ્રવ્યમન છે, દેહ છે તો દેહના અવયવ પણ છે, પાંચ ઇન્દ્રિય છે શરીર છે, અને અંદરમાં જળ મન છે, છતાં કોઈની સાથે પરિણામથી સંબંધ નથી, પરિપૂર્ણ વિતરાગ દશા હોવાને લીધે, પૂર્ણ વિતરાગતાના કારણે, પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિના કારણે, પરિપૂર્ણ નિર્વિકાર દશાના કારણે, પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનનું જળ પર્યાયથી સંયોગપણે અસ્તિત્વ હોવા છતાં એ સાથેનો સંબંધ સર્વથા છૂટી ગયો છે, એને સ્વભાવની પૂર્ણ દશા, પૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત થઈ ગઈ છે. આવી દશા હોય ને મુક્ત દશા ન હોય એમ બને નહીં. એને સદેહ મુક્તિ કહી છે, અર્યંત દશાને સદેહ મુક્તિ કહી છે, દેહ સહિત મુક્ત દશા. સિદ્ધ પરમાત્માને વિદેહી દશા છે, એમને દેહ રહિત દશા છે અને મુક્ત દશા છે. મનના સંગના વિલયથી પરમાત્મા સાધ્ય છે. શું છે? અસ્થિનાસ્થિથી સાધ્ય સાધક પણ ઉતાર્યું છે. કે ચિત્તનો સંગ સર્વથા છૂટી જાય તે સાધક છે, અને મનના સંગનો વિલયથી પરમાત્મા પણ સાધ્ય છે. સર્વથા મનના સંગનો વિલય થતા પરમાત્મ દશા થવી તે સાધ્ય છે. આમ સાધ્ય સાધક પણ થયું. પરિણામનો વિષય
બરોબર.
મન તો મનની જગ્યાએ રહી ગયું, જળ મન તો, સંપૂર્ણપણે મનનો સંગ છૂટી ગયો અને પરિણતિથી પણ સર્વથા છૂટી ગયો, લબ્ધ ને ઉપયોગ બંને પ્રકારે, ત્યારે પરમાત્મ દશા સાધ્ય થઈ જાય છે. પરમાત્મ દશા પછી ન સાધ્ય હોય, પ્રાપ્ત ન હોય એવું ન બની શકે. અંતરજલ્પ એટલે વિકલ્પનું છૂટી જવું તે સાધક દશા છે, અને પરમાત્મ દશા તે સાધ્ય છે. મોક્ષ માર્ગ અને મોક્ષની વાત લીધી છે. શું કહે છે? અંતર જલ્પ એટલે સૂક્ષ્મ વિકલ્પ, સ્થૂળ વિકલ્પ તો નથી શુદ્ધોપયોગના કાળે. જે સાધક દશા લીધી છે એ નિર્વિકલ્પ શુદ્ધોપયોગ લીધો છે સાધક દશાનો, કે જ્યાં વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પ છૂટી જાય છે ત્યારે સ્થૂળ વિકલ્પ તો નથી, પણ મનના સૂક્ષ્મ વિકલ્પો નથી. મનના સૂક્ષ્મ વિકલ્પને અંતરજલ કહે છે, અને મનના સ્થૂળ વિકલ્પને બહિર્જલ્પ કહે છે. જલ્પના એટલે વિકલ્પના, જલ્પના થવી એટલે મનમાં વિકલ્પ ચાલવો, એને જલ્પના કહે છે. સ્થૂળ હોય ત્યારે એને બહિર્જલ્પ કહે છે, અને સૂક્ષ્મ હોય ત્યારે એને અંતરજલ્પ કહે છે. એ અંતરજલ્પનું પણ છૂટી જવું, શુદ્ધોપયોગ થતાં સૂક્ષ્મ વિકલ્પનું પણ છૂટી જવું, એને સાધક દશા કહે છે. એ પહેલું વહેલું સાધક પણ પ્રગટ થયું સમ્યક દર્શન શુદ્ધોપયોગમાં. પણ કેટલાક ને એવો ભ્રમ થાય છે કે સ્થૂળ એટલે બહિર જલ્પના છૂટી જાય, અને અંતર જલ્પ રહે ત્યારે એમ માને છે કે મારો વિકલ્પ છૂટી ગયો. ભ્રમણા થાય છે. સૂક્ષ્મ વિકલ્પમાં હોય ત્યાં સુધી એને એમ લાગે છે કે હવે મને વિકલ્પ નથી. શુદ્ધ ઉપયોગ થાય છે એ તો ઇન્દ્રિયથી પાર ઉપયોગ છે, અતિન્દ્રિયો યોગ છે, અંતર્મુખ યોગ છે, અને પૂરા અખંડ ચૈતન્યમાં પૂરા પ્રદેશમાં વેદના આવે એવો ઉપયોગ છે, જ્ઞાનનો અને આનંદનો એ પ્રકારની ખબર હોતી નથી, વિચારણા હોતી નથી, જાણ પણ હોતું નથી, અને અંતરજલ્પમાં આવે, બહિર્જલ્પમાંથી નીકળીને અંતરજલ્પમાં આવે ત્યારે એને એમ થાય કે હવે મને નિર્વિકલ્પ નિર્વિકલ્પ પરિણામ છે મારા, પણ એમ નિર્વિકલ્પ પરિણામ હતા નથી. ખ્યાલ આવે નો ખ્યાલ આવે કેમ ખ્યાલ આવે કારણ કે આ ભેદ જ્ઞાનનો તો વિષય છે, ભેદ જ્ઞાન શેને થી કરવાનું છે કે બુદ્ધિપૂર્વકના રાગથી ભેદ જ્ઞાન કરવાનું છે, જે મનના સંગે વિકલ્પ ચાલે છે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે એ જો બુદ્ધિગ્રાહ્ય ન હોય તો ભેદ જ્ઞાન કેવી રીતે કરવું, એનાથી ભેદ જ્ઞાન કરવું. પણ જ્યારે વિકલ્પ સૂક્ષ્મ થાય છે ત્યારે ભેદ જ્ઞાન કરનારનો ઉપયોગ પણ સૂક્ષ્મ થાય છે, ભલે તિર્યંચ હોય, ઓછા ગાળ વાળો જીવ તિર્યંચ હોય તો પણ એનો ઉપયોગ પણ તે કાળે સૂક્ષ્મ થાય છે. ઉપયોગ સૂક્ષ્મ થતો હોવાથી સૂક્ષ્મ રાગને બુદ્ધિપૂર્વકના સૂક્ષ્મ રાગને મનના અંતરકલ્પને ગ્રહણ કરી શકે છે કે આ રાગ છે ને આ જ્ઞાન નથી, આ કર્મ ચેતના છે, આ જ્ઞાન ચેતના નથી, એ જુદું પાડી શકે છે. જ્ઞાનને અને રાગને ભિન્ન પાડવાની જે પ્રક્રિયા છે એ જો ગ્રહણ ન થાય જ્ઞાનમાં કે આ રાગ છે, અંતરજલ્પ પણ વિકલ્પ છે ને રાગ છે, જો ગ્રાહ્ય ન થાય તો કેવી રીતે એનાથી હું જુદો છું એ રૂપ હું નથી એવું જ્ઞાન ક્યાંથી થાય? જાણ્યા વિના જ્ઞાન શેનું કરવું, શેનું જ્ઞાન થાય જાણ્યા વિના? એમ કહું એટલે બરાબર ખ્યાલમાં આવે છે. પણ જેનો સ્થૂળ ઉપયોગ છે એને સૂક્ષ્મ વિકલ્પો ગ્રાહ્ય થતા નથી, અને તેથી સ્થૂળ ઉપયોગમાં એમ વિચારે છે કે હવે મને વિકલ્પ નથી રહ્યા, મને નિર્વિકલ્પતા છે. આ એની સ્થૂળ ભૂલ છે, સૂક્ષ્મ ભૂલ નથી પણ સ્થૂળ ભૂલ છે. કેમ કે રાગના વિષયમાં એને ભૂલ કરી છે, સ્વભાવના વિષયમાં ભૂલ નથી કરી પણ વિભાવના વિષયમાં ભૂલ કરી છે. તેથી તો એ છે કે રાગના એક કણમાં પણ દુઃખ છે, મલિનતા છે, સ્વભાવથી વિપરીતતા છે અને દુઃખ છે, ત્રણ એના ચિહ્ન લીધા છે, મુખ્ય ત્રણ ચિહ્ન લીધા છે કે રાગ છે એ દુઃખમય ભાવ છે, દુઃખ સ્વરૂપ છે, એમાં અવશ્ય મલિનતા છે, આત્માની પવિત્રતા એમાં નથી, અને જે સ્વભાવ છે એનાથી બિલકુલ વિપરીત જાતિનો ભાવ છે. 73મી ગાથા છે સમીક્ષાની, અશુચિ પણ વિપરીત કારણે આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. કયો જીવ આશ્રવથી નિવર્તીને સમરમાં આવે છે કે આ રીતે એ આ વિભાવના ત્રણ પ્રકારથી ખ્યાલ કરીને બરોબર એમ છે. એ સૂક્ષ્મ વિકલ્પ છે ત્યાં સાતાનો ઉદય છે, અંતરજલ્પ છે ત્યાં સાતાનો ઉદય છે, પણ ભેદ જ્ઞાની જીવ એ સૂક્ષ્મ વિકલ્પમાં પણ દુઃખનો અનુભવ કરે છે, ત્યાં એને દુઃખ વેદાય છે, દુઃખનો અનુભવ ખ્યાલમાં એને આવે છે, અને તેથી તે ખસે છે. દુઃખ લાગતું હોવાથી દુઃખ લાગવાને કારણે ખસે છે. જો સુખ સાતાનું સુખ ઉપજતું હોય તો કેવી રીતે ખસી શકે? ઠીક છે, તો ઠીક પડે છે, સાતા વર્તે છે, તો ઠીક છે. એ પરિણામથી એનું ખસવું બની શકે નહીં. એ તો પકડાતો નથી. જે અબુદ્ધિપૂર્વક નો રાગ છે તે બુદ્ધિગ્રાહ્ય નથી, બુદ્ધિગ્રાહ્ય નથી, માટે તેને અબુદ્ધિપૂર્વક નો કહ્યો. તો બુદ્ધિગ્રાહ્ય નથી ત્યાં બુદ્ધિમાં ઠીક લાગવું કે બુદ્ધિમાં નહીં ઠીક લાગવું એ પ્રશ્ન તો રહ્યો નહીં.
બરોબર,
ઠીક અઠીક તો બુદ્ધિપૂર્વક લાગે છે ને. એટલે જે અબુદ્ધિપૂર્વક નો રાગ છે એને મટાડવાનો તો બીજો કોઈ બુદ્ધિપૂર્વક નો પ્રયત્ન તો છે નહીં. એ તો વિતરાગતા જેમ જેમ મટે છે, તે વિતરાગતા જેમ જેમ વૃદ્ધિગત થાય છે તેમ તેમ અબુદ્ધિપૂર્વક નો રાગ પણ ઘસાતો જાય છે, અભાવ થતો જાય છે. બુદ્ધિપૂર્વક નો રાગ મનના આશ્રય નથી. મનના આશ્રય થાય બધા બુદ્ધિગ્રહ થાય, સિદ્ધો કર્મ ના ઉદય સાથે એને સમજ છે. મનના આશ્રય તો રાગ થાય એવું કઈ થોડું છે, તો પ્રાણી ને શું થાય? એક ઇન્દ્રિય ને શું થાય? બે ઇન્દ્રિય ને શું થાય? બુદ્ધિપૂર્વક ની વાત જુદી છે. પાપ અધિકાર માં ચર્ચા કરે છે રાજમલજી. પોઈન્ટ નીકળ્યો છે એટલે ખ્યાલમાં આવશે. આમ તો રંચાઈ ગયું હોય પણ એ વખતે એટલું બધું સ્પષ્ટ ન થયું હોય તો તે પોઈન્ટ છે. ભાવાર્થ આમ છે કે જ્યાં સુધી અશુદ્ધ પરિણમન છે ત્યાં સુધી જીવનું વિભાવ પરિણમન છે. તે વિભાવ પરિણમનનું અંતરંગ નિમિત્ત પણ છે અને બહિરંગ નિમિત્ત પણ છે. અંતરંગ નિમિત્ત જીવની વિભાવરૂપ પરિણમન શક્તિ એટલે યોગ્યતા. બહિરંગ નિમિત્ત છે મોહનીય કર્મરૂપ પરિણમેલો પુદ્ગળ પિંડનો ઉદય, કર્મનો ઉદય, તેજ વિભાવ રૂપ થી ને મિથ્યાત્વ રૂપ પરિણમે છે. તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે મિથ્યાત્વ રૂપ પરિણમેલો પ્રકૃતિ. જીવનો એક ચારિત્ર ગુણ છે તે જ વિભાવ રૂપ પરિણમતો થકો વિષય કષાય લક્ષણ ચારિત્ર મૂળ રૂપ પરિણમે છે. વિષય કષાય ના ભાવ છે તે ચારિત્ર મૂળ છે. તેના પ્રતિ બહિરંગ નિમિત્ત છે ચારિત્ર મૂળ રૂપ પરિણમેલો પ્રકૃતિનો ઉદય. વિશેષ આમ છે કે ઉપશમનો ક્ષપણનો ક્રમ આવો છે કે પહેલા મિથ્યાત્વ કર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે, તો પછી ચારિત્ર મોહ કર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે. તેથી સમાધાન આમ છે કે કોઈ આસન ભવી જીવને કાલલબ્ધિ પ્રાપ્ત થવાથી મિથ્યાત્વ રૂપ દુર્ગળ પિંડ કર્મ ઉપશમે છે અથવા ક્ષપણ થાય છે. આમ છતાં જીવ સમ્યક્ત્વ ગુણરૂપ પરિણમે છે. આમ થતાં જીવ સમ્યક્ત્વ ગુણરૂપ પરિણમે છે તે પરિણમન શુદ્ધતારૂપ છે. તે જ જીવ જ્યાં સુધી માં ક્ષપક શ્રેણી પર ચડશે ત્યાં સુધી ચારિત્ર મોહ કર્મનો ઉદય છે. તે ઉદય હોતા જીવ પણ વિષય કષાય રૂપ પરિણમે છે. તે પરિણમન રાગરૂપ છે અને અશુદ્ધ રૂપ છે. તેથી કોઈ કાળમાં જીવને શુદ્ધપણું ને અશુદ્ધપણું એક જ સમયે ઘટે છે અને વિરુદ્ધ રૂપે મિશ્ર દશા લીધી સાધક અવસ્થાની મિશ્ર દશા લીધી. કિંતુ કરીને કોઈ વિશેષ છે. તે વિશેષ શું છે? તે જેમ છે તેમ કહે છે કે એક જ જીવને એક જ કાળે શુદ્ધપણું અશુદ્ધપણું જો કે હોય છે તો પણ પોતપોતાનું કાર્ય કરે છે. જેટલી દ્રવ્યરૂપ ભાવરૂપ અંતરજલ્પ બહિર્જલ્પ રૂપ, હવે આ વિષય આપણે પોઈન્ટ આવે છે શું કહેવા માંગે છે. જેટલી દ્રવ ભાવરૂપ અંતરજલ્પ બહિર્જલ્પ એટલે કે સ્થૂળ સૂક્ષ્મ સ્થૂળ રૂપ જે ક્રિયા સમ્યક દ્રષ્ટિ પુરુષ સર્વથા ક્રિયાથી વિરક્ત હોવા છતાં ચારિત્ર મોહના ઉદયે બળાત્કારે થાય છે તે જેટલી ક્રિયા છે તેટલી જ્ઞાનાવરણ આદિ કર્મભંગને કરે છે. સંવર નિદ્રા અંશ માત્ર પણ કરતી નથી. ચારિત્ર મોહનો જેટલો વિકલ્પ ચાલ્યો દર્શન મોક્યો છે તો એ અંતરજલ્પરૂપ બહિર્જલ્પરૂપ જે કોઈ રાગની ક્રિયા થઈ તે કર્મબંધની કરનારી છે. કર્મના ઉદયની સામે એટલો હારે છે સાધક જીવ. એટલે કર્મના ઉદયનો બળાત્કાર છે એટલે એનું બળ છે. જેટલું સ્વભાવનું બળ છે એટલી સમર નિદ્રા છે અને જેટલું વિભાવનું બળ છે પોતાની શક્તિ છે એટલો કર્મના ઉદયમાં તણાય છે એટલે કર્મનું બળવાન પણ લીધું. પૂર્વોક્ત એક જ્ઞાન અર્થાત એક શુદ્ધ ચૈતન્ય પ્રકાશ નાનાવરણાદિ કર્મક્ષયનું છે. ભાવાર્થ આમ છે કે એક જીવમાં શુદ્ધપણું અશુદ્ધપણું એક જ કાળે હોય છે, પરંતુ જેટલા અંશે શુદ્ધપણું છે તેટલા અંશે કર્મક્ષપણ છે, જેટલા અંશે અશુદ્ધપણું છે તેટલા અંશે કર્મબંધ છે. એટલું લીધું છે પણ એક જગ્યાએ એમ લીધું છે કે મનનો પણ સંબંધ નથી અને છતાં કર્મના ઉદયની સાથે સીધું જે પરિણમન છે તે બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક ચર્ચા કરે છે. બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક ચર્ચા કરે છે. Thank you. એક જગ્યાએ છે, બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વક ની ચર્ચા કરી છે, એમાં એ વાત લીધી છે કે અબુદ્ધિપૂર્વક ના પરિણામ ને ઇન્દ્રિય મન સાથે સંબંધ નથી એમ લીધું છે. તો કોની સાથે સંબંધ છે? કે કર્મ ના ઉદય સાથે એને સીધો સંબંધ છે, મન ઇન્દ્રિય વગર એને અબુદ્ધિપૂર્વક ના પરિણામ કહે છે, એવી સ્પષ્ટતા છે. એ પણ બહુ ટીકા જરા વિસ્તાર થશે કળશ ની. વિજ્ઞાન નો વિષય બુદ્ધિપૂર્વક નો તો 181 માં બહુ ચર્ચા છે, 181 કળશ નો વિસ્તાર થઈ ગયો છે. એક જગ્યાએ કર્યું છે, નિભાવ છે, મનના સંગે થાય છે અને બુદ્ધિપૂર્વક ગ્રહણ થાય છે. અને કેટલોક વિભાવ છે જે અબુદ્ધિપૂર્વકનો કયો છે તે મન અને ઇન્દ્રિયના નિમિત્ત વગર ઉપજે છે, સીધો કર્મના ઉદય સાથે જેનો સંબંધ છે તેથી વિભાવ ઉપજે છે, એ વિશે જગ્યાએ ચર્ચા છે. તેથી તે રાગ ઇન્દ્રિય જનિત નથી એમ લીધું છે, ત્યાં ભેદી પાડવો છે. કેટલોક રાગ ઇન્દ્રિય જનિત છે એ બુદ્ધિપૂર્વક નો છે, અબુદ્ધિપૂર્વક નો રાગ ઇન્દ્રિય જનિત નથી.
બરોબર.
તો શું છે? કર્મ જનિત છે, એ કર્મ સાથે સંબંધ છે, એટલી ચર્ચા કરી છે. શું કહે છે? અંતર જલ્પ વિકલ્પ નું છૂટી જવું તે સાધક દશા છે. જ્યાં સુધી વિકલ્પ ન છૂટે, અંતર જલ્પ પણ રહી જાય, ત્યાં સુધી એને સાધક દશા નથી. કેમ કે જીવ અનાદિથી રાગાદિ પરિણામમાં વ્યાપક ભાવે પરિણમે છે, પોતે રાગમાં વ્યાપી ગયો છે એવો અનુભવ એને મિથ્યા અનુભવ છે જ્ઞાનીની દ્રષ્ટિએ, પણ એને માટે તો એ વાસ્તવિક અનુભવ છે કે હું રાગમાં વ્યાપેલો છું, રાગ મારામાં વ્યાપેલો છે ને હું રાગમાં વ્યાપેલો છું, એવો જે વ્યાપક ભાવે રાગાદીનો અનુભવ છે એ સ્થૂળ વિકલ્પમાં કે સૂક્ષ્મ વિકલ્પમાં, જ્યાં સુધી રાગ સહિત ચાલુ છે ત્યાં સુધી એની રાગ સાથેની એકત્વ બુદ્ધિ છે. વ્યાપક ભાવે અનુભવ કહો કે એકત્વ બુદ્ધિએ અનુભવ કહો, બંને એક છે. તે તૂટતા છૂટતા મટતા પ્રથમ સાધક દશા થાય છે. જ્યારે શુદ્ધ ઉપયોગ થાય ત્યારે એને વ્યાપકપણે રાગાદીનો અનુભવ થાય નહીં, પણ જે રાગાદી થાય એ મારાથી ભિન્ન છે એમ જણાય. રાગ થી ભિન્નતાનો અનુભવ તે સમ્યક અનુભવ છે એમ કહેવું, તે સાધક દશા છે. એવી સાધક દશા છે એનું સાધ શું છે કે એનું સાધ પરમાત્મા દશા છે. આમ સાધ્ય સાધકની સંધિ લીધી છે. નાસ્તી થી અંતરજલ્પ અને વિકલ્પ, અંતરજલ્પરૂપ વિકલ્પનું પણ છૂટી જવું તે સાધક દશા છે, અને પરમાત્મ દશા સાધ્ય છે. અસ્થિથી લઈએ તો આંશિક શુદ્ધોપયોગ થઈને આંશિક શુદ્ધિ થવી મોક્ષ માર્ગની તે સાધક દશા છે, અને પરિપૂર્ણ મુક્ત પરમાત્મ દશા તે સાધ્ય દશા છે. એક વસ્ત્રનો તાણો પણ રાખવાનો ભાવ છે ત્યાં સુધી મુનિપણાનો ભાવ આવી શકે નહીં. સંવર નિર્જરાની જે ઉત્કૃષ્ટ દશા છે તે મુનિ દશા છે. જેને સંવર નિર્જરા પ્રગટે છે તેને સ્વભાવ જાતિનું પરિણમન પ્રગટ થાય છે, અને સ્વભાવ જાતિનું પરિણમન ચોથા ગુણ સ્થાને પ્રગટ થાય ત્યારે પરિપૂર્ણ મોક્ષ દશા સુધી પરિણમન કેવું હોય એનું જાતીય જ્ઞાન થઈ જાય છે. અનુભવ જ્ઞાન તો જ્યારે એ દશા પ્રગટે ત્યારે થાય છે, પણ જાતિ જ્ઞાન થઈ જાય છે. એટલે શુદ્ધતાની જાતિ કેવી હોય, સંવર અને નિદ્રાની જાતિ કેવી હોય, શુદ્ધાત્મ પરિણમન કેવું હોય, એની ઉત્કૃષ્ટ દશા કેવી હોય, એની પૂર્ણ દશા કેવી હોય, મધ્યમ દશા કેવી હોય, એ બધું એને જાતિથી જ્ઞાન થઈ જાય છે. મુનિ દશાના સંબંધમાં એક વિવાદાસ્પદ પ્રશ્ન એ છે કે મુનિ દશાને સવસ્ત્રપણ અને નિર્વસ્ત્રપણા સાથે સંબંધ શું, કેમ કે સવસ્ત્રપણ અને નિર્વસ્ત્રપણ એ તો જળની પર્યાય છે, વસ્ત્રનો સંયોગ અને વિયોગ એ તો જળની દશા છે. જળ ચૈતન્યની ભિન્નતા તો પહેલેથી સ્વીકારવામાં આવી છે જૈન દર્શનની. પછી ચૈતન્યની શુદ્ધિ સાથે નિર્વસ્ત્ર દશાને શા માટે જોડો છો, સવસ્ત્ર દશાને શા માટે જોડો છો, આ એક વિવાદાસ્પદ પ્રશ્ન છે. કેમ કે ભિન્નતા તો તમે પાયામાંથી સ્વીકારી છે, પછી સવસ્ત્ર પણ હોય કે નિર્વસ્ત્ર પણ હોય એ તો ચૈતન્યથી ભિન્ન છે, ચૈતન્યના શુદ્ધ પરિણામથી ભિન્ન છે, પછી એની સાથે અવિનાભાવી સંબંધ શા માટે જોડો છો? કેટલાક કાર્યો વૈભાવિક પરિણામમાં બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ વાળા કેટલાક કાર્યો, જળના કાર્યો વિભાવ દશાની તીવ્રતાને સૂચિત કરે છે.
બરોબર,
તો મુનિ દશામાં તો કષાય ત્રણ કષાય નો અભાવ છે. તો ત્રણ કષાય જેના ગયા છે તેને કેટલા હદે વિકલ્પનો નાશ થાય, બુદ્ધિપૂર્વકના રાગનો પણ નાશ થાય. કેમ કે આ તો બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ છે, વસ્ત્ર ગ્રહણની આધીન તો
બુદ્ધિપૂર્વક.
તાત્વિક વિષય છે જરા, કેમ કે બાહ્ય ક્રિયા જળની ક્રિયાને વિભાવ સાથે નિયમથી સંબંધ ક્યાં હોય અને ક્યાં ન હોય આ વિચારવા જેવું
બરોબર
છે. જેમ કે અરિહંતનો દ્રષ્ટાંત લઈએ તો અરિહંતને વિહાર થાય તે દેહની બાહ્ય ક્રિયા છે, તો તે રાગ ન હોય તો પણ થઈ શકે. પણ અરિહંતને આહાર કરવો હોય તો રાગ વિના પણ આહાર કોઈ કરી શકે એવું ન બની શકે.
બરોબર.
કેમ કે કેટલીક ક્રિયાને બુદ્ધિપૂર્વકના રાગના સદભાવ વિના ઉપજવું બનતું નથી, તો ત્યાં સરાગપણું કેટલું હોય, હોય કે ન હોય, આ એક શુદ્ધિની વૃદ્ધિ સાથે સંબંધ ધરાવનારો વિષય છે. સિદ્ધિ શુદ્ધિની વૃદ્ધિનું માપ દેખાડવા માટે ત્યાં બાહ્ય ક્રિયાનો સદભાવ કે બાહ્ય ક્રિયાનો અભાવ વર્ણવવામાં આવે છે. કેમ કે શુદ્ધિની વૃદ્ધિ સિદ્ધિ બતાવી શકાતી નથી એમ છે. એટલે એમ કહે છે કે જ્યાં મુનિ દશા યોગ્ય આત્મસ્થિરતા ઉત્પન્ન થાય તો એના બુદ્ધિપૂર્વકના રાગાદી પરિણામ એટલી હદે ગયા હોય કે સર્વ સાવધ્ય યોગનો એને ત્યાગ થઈ જાય, કોઈ એને પાપ ક્રિયાનો પ્રકાર બહારમાં ન રહે. પાપ ક્રિયાનો પ્રકાર પણ બહાર ના રહે અને મુનિ દશા પણ અંદરમાં રહે, બે વાત બુદ્ધિ
નથી.
કેમ કે શુદ્ધિ વધી છે તો અશુદ્ધિનો નાશ થયો છે, એમ બે અસ્થિ નાસ્તિનું એક સાથે કાર્ય થતા એ કાર્યની પૂર્ણતા છે, પર્યાપ્તિ છે, નહીતર કાર્યની પર્યાપ્તિ નથી. એક વસ્ત્રનો તાણો પણ રાખવાનો ભાવ છે, જેમ કે ત્યાં શ્રાવકનું ઉત્કૃષ્ટ પણ લીધું છે. તો જ્યાં સુધી તિલક દશામાં લંગોટ પણ રાખે છે ત્યાં સુધી મુનિ દશા નથી, ક્ષુલ્લક છે અને તુળા વસ્ત્ર નથી પહેરતા, અધૂરા વસ્ત્ર પહેરે છે તો પણ ત્યાં શ્રાવક દશા છે, ત્યાં મુનિ દશાનો સ્વીકાર કરવા માંગતો નથી. બીજું, શ્રાવક દશા અને મુનિ દશા એ બંને વચ્ચે સાધકતાની દ્રષ્ટિએ પણ બહુ મોટો ફેર છે. તારતમ્યતામાં જાતિ એક છે, સાધકપણાની જાતિ એક હોવા છતાં તારતમ્યતાથી તો બહુ મોટું અંતર છે, ઘણું મોટું અંતર છે. નહીતર તો શું કરે છે કે કોઈ સંપન્ન ચક્રવર્તી જેવા જીવ છે કે જેમાં બાહ્ય સંપન્નતા પૂરી છે, તો એ બધી વ્યવસ્થા એકાંતની ગોઠવી લે છે. નિર્વસ્ત્ર થવાની શું જરૂર છે, જંગલમાં જવાની શું જરૂર છે. આ એક ઉપવનની અંદર, નગરની બહાર ઉપવનની અંદર એક સાદું મકાન છે જેમાં રાજ ન હોય, વૈભવ ન હોય, સાદા મકાનની અંદર એકાંતમાં ચોવીસે કલાક જ્ઞાન ધ્યાન માંડીએ અને એવી ધ્યાનની શ્રેણી માંડીએ કે મોક્ષમાં કે છે. એ જે વ્યવસ્થા તે તારા માટે ગોઠવી એ પરિણામ પ્રતિબંધક છે કે સાધક છે? એ પરિણામ પોતે જ પ્રતિબંધક છે. તારે જે અવસ્થા એ વ્યવસ્થાનો અવલંબન તો હજી વર્તે છે ચારિત્ર મોહમાં, અહીંયા તો એમ કે છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રતિબંધ વણ ઉચરવું વિદ્યા ઉદયાધીન વિતલોક, કોઈ પણ જાતની અપેક્ષા વૃત્તિ વિના જે જીવન મુક્ત દશા પ્રગટે છે એની સાધક દશા એવી હોય છે જે એને આનુષંગિક હોય છે.
બરોબર,
એ જીવન મુક્ત દશા સદેહ પ્રગટી તો એની સાધક દશા કેવી ગઈ, પણ એને આનુષંગિક એવી જ હોય કે જેને કોઈ બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો પ્રતિબંધ ન લાગે. ચારિત્ર મોતિયો લાગે ત્યાં સુધી એનો સાધક પણ આગળ વધે નહીં, એવી જે દશા છે એ ગુણી દશા છે. અને વસ્ત્ર છે એ વસ્ત્રનું ગ્રહણ નથી, એની પાછળ બીજી વણઝાર ઊભી થયા વિના રહેતી નથી. એમ કે વસ્ત્ર બે પ્રકારના છે, શીત અને ઉષ્ણ ઋતુના અનુસાર વસ્ત્રનો ઉપયોગ બે પ્રકારે થાય છે, કદી એક પ્રકારે થતો નથી. જે જે જીવો વસ્ત્રોનો ઉપયોગ કરે છે તે બે પ્રકારે થાય છે. શીતકાળની અંદર એને ઠંડીના સંરક્ષણ સામે વસ્ત્રનો ઉપયોગ, તેને ઉચિત વસ્ત્રોનો ઉપયોગ કરવો પડે, ગરમ વસ્ત્રોનો અથવા જાડા વસ્ત્રનો. અને ઉષ્ણ ઋતુની અંદર એને બારીક વસ્ત્રનો ઉપયોગ કરવો પડે. એક પ્રકારે વસ્ત્રનો ઉપયોગ કરશે એ પણ નહીં બને. જે કોઈ જીવો વસ્ત્રનો ઉપયોગ કરશે તે હંમેશા બે પ્રકારે કરશે, એટલે એકમાંથી થઈ વાત બે. હવે બે માંથી કેટલી થાય છે કે પછી એ વસ્ત્ર જ્યારે શરીરની સાથે સંબંધ ધરાવે છે ત્યારે એમાં પસીના વગેરેથી મલિન પણ થયા વિના રહેવાનું નથી. માટે વસ્ત્ર રાખવા અને વસ્ત્ર સાફ ન રાખવા એ બે વાત બની શકવાની નથી. વસ્ત્ર જો રાખવા હોય તો વસ્ત્રને સાફ રાખવા જ રહ્યા અનિવાર્યપણે, સિવાય કે એ વસ્ત્રને ફેંકી દેવામાં આવે અને નવા વસ્ત્રનું ગ્રહણ કરવામાં આવે તો એ તો એથી વધારે માથાકૂટ ઊભી થઈ ગઈ કે વારંવાર વસ્ત્ર મેલું થાય, બીજું નવું લાવો, એટલું બધું ક્યાંથી ઉપાર્જન કરવું વસ્ત્રોનું? એ તો ગ્રસ્તને પોષણ નથી હોતું, મુનિઓને તો થાય કેવી રીતે? એ પણ સ્વચ્છ કરીને એના એ વસ્ત્ર વારંવાર પહેરે છે, પછી નવા પહેરે છે. એમ કરવા જાય તો આરંભ સમારંભનો પ્રશ્ન મોટા પ્રમાણમાં, અને નહીતર નાના પ્રમાણમાં તો થાય થાય ને થાય. તો વસ્ત્રને સાફ કરવા અને સાવધયોગની ક્રિયા ન રાખવી બે વાત તો બનવાની નથી. તો સાવધયોગની ક્રિયા થઈ કે જેની પ્રતિજ્ઞા દેવામાં આવે છે દીક્ષા અંગીકાર કરતી વખતે કે હું સર્વ સાવધ યોગનો ત્યાગ કરું છું, સર્વ આરંભ સમારંભનો ત્યાગ કરું છું, એ વાત તો પછી રહેતી નથી. એટલે એ તો બાહ્ય ક્રિયાથી વાત લીધી, અંતરંગમાં તે પરિણામનો જે રાગ છે એટલું સાગપણું વિતરાગી મુનિને સંભવી શકતું નથી, એવી વાત નહીં છે. એટલે થોડા વસ્ત્ર નહીં, એમ કે ચાલો અમે શરીર ઢંકાય એટલા વસ્ત્ર નહીં, પણ લંગોટ બાંધીએ લગ્નપણું ન લાગે, લોક વ્યવહારમાં અનુચિત પણ થાય માટે એટલું રાખીએ કે એ લંગોટીમાંથી ચોફાળ થયા વિના, કેમ કે એની વણઝાર ચાલવાની છે. ત્યારે વસ્ત્રનો ઉપયોગ આવો ત્યારે એમાં અનેક પ્રકારતા ઊભી થયા વિના રહેશે નહીં. એવો જે ભાવ છે અહીંયાની વાત, એ જે ગ્રહણ કરવાનો ભાવ છે ત્યાં સુધી મુનિપણાનો ભાવ આવી શકે નહીં. જેને ભાવલિંગ મુનિ દશા કહેવામાં આવે છે એ દશા ત્યાં સંભવી શકતી નથી. એટલે અને મુનિ દશાનો એ બહુ સીધો પ્રશ્ન છે કે કોઈ એમ કહે કે અમને મુનિપણું તો છે, ભલે સહસ્ત્ર દશા રહી, પણ મુનિપણું અમારામાં છે એ વાત ગેરેન્ટેડ છે, તો સીધો પ્રશ્ન એટલો થઈ શકાય. ચર્ચા કરવાનો અમારે પ્રસંગ થયો હતો, એ પ્રશ્ન કર્યો હતો કે 14 ગુણ સ્થાનમાં મુનિ દશાનું ગુણ સ્થાન 6 અને 7 ગુણ સ્થાન તો સ્વીકારવામાં આવ્યું છે, એમાં કોઈ મતભેદ નથી. એ 6 ગુણ સ્થાન ને 7 ગુણ સ્થાન ની સ્થિતિ શું હોય શકે? કે 6 ગુણ સ્થાન છે તે પ્રમત નામનું ગુણ સ્થાન છે, ત્યાં સ્વવિકલ્પ દશામાં પ્રમાદ છે, અને 7 ગુણ સ્થાન છે તે નિર્વિકલ્પ દિશામાં અપ્રમત્ત નામનું ગુણ સ્થાન છે. 14 ગુણ સ્થાનના નામમાં પણ ભેદ નથી, નામ એક સરખા છે. બધા જૈનના જેટલા ફિરકા છે એમાં 14 ગુણ સ્થાન, ત્રણેય ફિરકામાં નામ સરખા છે. તો એ 6-7 ગુણ સ્થાને મુનિ દશા એ જોતી દશા છે, ક્ષણમાં પ્રવર્તિ દશા છે. તો આવું 6-7 ગુણ સ્થાન અભ્યંતર દશા એ વર્તે છે, આ સીધો હિસાબ છે. એવી દશા કોઈની જોવામાં આવતી નથી. સવસ્ત્રમાં શું નિર્વસ્ત્ર જે મુનિઓ થયા છે ત્યારે એ દશા જોવામાં આવતી નથી.
બરોબર,
આ દિગંબર મુનિઓ નથી. અગ્રહિત પણ નહીં રહે, ગ્રહિત મિથ્યાત નો પ્રસંગ આવી જશે. એટલે એમ પણ મુનિપણું આવે, 6-7 ગુણ સ્થાન ની દિશા આવે, અને વસ્ત્ર રાખવાનો ભાવ આવે, એમ બે વાત એક સાથે પોતે પણ સ્થાનકવાસીમાં દીક્ષા અંગીકાર કરી હતી કે મુનિ દશા અંદર માં કેવી હોય, ત્યારે એ વાત પ્રસિદ્ધ કરી કે મુનિ દશા કોઈ અલૌકિક દશા છે, અભૂતપૂર્વ દશા છે, આ દશા તે મુનિ દશા નથી. એટલે એમ કહેતા હતા મુનિરાજ ના તો અમે દાસાનો દાસ છીએ, મુનિ દશા તો એ ધન્ય દશા છે કે જેને કેવળ જ્ઞાન હાથ મેટમાં છે એ મુનિ દશા છે. મુનિ દશાનો મહિમા કરતા ગુરુદેવ ત્યારે એમ કહેતા કે મુનિરાજ એટલે જાણે હાલતા ચાલતા સિદ્ધ. જો કોઈને હાલતા ચાલતા સિદ્ધ જોવા હોય, કારણ કે સિદ્ધ હાલતા ચાલતા નથી, તો સ્થિર જ રહે છે, માં એક જ જગ્યાએ સાદી અનંત કાળ પર્યંત સ્થિર રહે છે, અને વિદેહી દેહ વિનાની દશા હોવાથી કોઈને નજરે પડતા નથી, ભલે લોકાગ્રહ છે ત્યાં કોણ જાય, ત્યાં દર્શન કરવા જવાનું સંભવ નથી. તો કે હવે સિદ્ધના દર્શન કરવા આવે તો કે છે આયા. આ જે વિતરાગી મુનિ છે એ હાલતા ચાલતા
સિદ્ધ છે.
પ્રવચન સારમાં એ ભાવલિંગી મુનિને મોક્ષ તત્વ કહ્યું છે, મોક્ષ તત્વ એમ કહ્યું છે કે આ જગતમાં કોઈ મૂર્તિમાન મોક્ષ તત્વ હોય એ ભાવલિંગી સંત છે. આમ તો મુનિપણું આવતા પહેલા જ આ વિકલ્પ આવે છે, જે દીક્ષા અંગીકાર કરવાનો વિકલ્પ છે, સર્વસાવધ યોગના ત્યાગનો વિકલ્પ છે, જ્યાં ઊભા છે ત્યાંથી નીકળી જવું છે, ત્યારે એ વિકલ્પ એને આવ્યા વગર રહેતો નથી. કેમ કે બુદ્ધિપૂર્વક એ વિકલ્પ કરે છે, માટે બુદ્ધિપૂર્વક એ છોડે છે એમ છે. એટલે ચોથા કે પાંચમા ગુણ સ્થાનમાં જે વિકલ્પ આવે છે પછી પુરુષાર્થ ઉપડે છે અને ધ્યાનમાં બેસે છે ત્યારે પ્રથમ સાતમું ગુણ સ્થાન આવે છે, પ્રથમ છઠ્ઠું ગુણ સ્થાન આવતું નથી. પહેલું ધ્યાનની શ્રેણીમાં સાતમું પ્રગટે અને પછી છઠ્ઠામાં આવે, જો વિકલ્પમાં આવે તો, ન આવે તો સડાટ સાતમે થી આઠમે નવમે દસમે ને બારમે ભરત ચક્રવર્તીની જેમ કેવળ જ્ઞાન દે છે એ સિદ્ધિ સિદ્ધાંતે છે. એ પહેલા સાતમામાંથી આવે છે. એ મુનિ દશા ને બાહ્ય વસ્ત્ર દશા ને શું સ્થિતિ છે નિયમ થી ત્રણેય કાળે એ પ્રકારની પૂછી બેન છે ને પૂછ્યું તો જાતે કે મહાવિદેય ક્ષેત્રમાં તો એક જ સંપ્રદાય છે, ત્યાં સંપ્રદાયના તડા ને વાડા નથી અને બીજો સંપ્રદાય નથી. જૈનમાં પણ વાડા નથી, બીજા સંપ્રદાયના તડા નથી. તો દિગંબરમાં બે તળા, આ વિષપંથી ને
તેરાપંથી,
શ્વેતાંબરમાં તો જેટલા ચોકા એટલા વાળા થયા અને તેરાપંથીમાં એ છે અને સ્થાનકવાસીમાં એ છે. તો પોતપોતાની આંકે છે, વિતરાગ સર્વજ્ઞ તો છે નહીં. અત્યારે ગુરુદેવ કહેતા કે ધણી વિનાના ઢોરની જે સ્થિતિ થાય, ધણી નથી માથે અત્યારે તીર્થંકર પરમાત્મા નથી. એટલે સૌ પોતપોતાની મનમાંને ચલાવે છે. ત્યાં મહાવિદ્યમાં તો એવો પુણ્ય યોગ છે બાહ્ય પ્રભાવનામાં કે ત્યાં એક જ પ્રકાર હોય છે. ગુરુદેવનું બેન સિંહની તો સ્થાનકવાસીમાં જ હોય, જૈનમાં અહીંયા સ્થાનકવાસી એમણે તો પહેલો વહેલું મુનિ પણ ઉપાયું સવસ્ત્ર દિશામાં, દીક્ષા પણ લીધી ગુરુદેવે સવસ્ત્ર દીક્ષા લીધી. તો ફાટ્યું હતું, હાથી ની અંબાડી ઉપર ચડવા ગયા ત્યાં ફાટ્યું. એ કઈ પછી મારે મિહર થયો એટલે સંકેત થયો કે આ ફાઇટ ફાટ્યું કેમ, આપણું કેમ ફાટ્યું કે આ નહીં. ત્યાં આપણે મુનિઓ કેવા જોયા, સવસ્ત્ર જોયા કે નિર્વસ્ત્ર જોયા? ત્યાં તો બધા ભગવાન ના સમોસરણ માં તો ત્યાં એક જ પ્રકાર છે, ત્યાં કોઈ બીજો પ્રકાર નથી. છસો ને બાણું બીજા પણ ભેદો છે, એ બધા ચારિત્ર મૂળ ના ઉદય થી જુદી જુદી વિધિ માં રહેનારા મુનિઓ ના ભેદ છે. એમાં ક્યાંય સવસ્ત્ર પણ છે એ વાત નથી.
ભગવાન જય હો પરમ કૃપાલુ શ્રી કાંતુ દેવ નો જય હો સનાતન દિગંબર જય ધારમણો જય હો.